તારીખ 14/1/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 256 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગનો અવાજ આવે છે.
વિજયભાઈનો પ્રશ્ન આવ્યો છે. ગઈકાલના સ્વાધ્યાયમાં જ્ઞાનના પ્રોસેસથી તમને દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનના પ્રોસેસથી આત્મજ્ઞાન પ્રાપ્ત છે. બે સમકાળમાં છે, આત્મજ્ઞાન અને સમય દર્શન એક જ કાળમાં પ્રગટ થાય છે. તો સજ્ઞાન દશામાં પ્રવર્તો જીવ સત્પુરુષના પ્રત્યક્ષ સ્વરૂપ બોધ વગર કેવી રીતે જ્ઞાન આદરી શકે, એ વાત તો બરાબર છે. જ્ઞાન એક પ્રયોગાત્મક પરિણમન હોવાથી પ્રયોગનો વિષય પ્રત્યક્ષ પ્રયોગથી સમજાય છે. પ્રયોગનો વિષય બીજી રીતે નથી સમજાતો. એટલે સત્પુરુષના પ્રત્યક્ષતા ની આવશ્યકતા રહે છે. આત્મજ્ઞાન પોતાના સ્વરૂપ જ્ઞાનનો આધાર છે. આત્મજ્ઞાન છે અને સ્વરૂપ જ્ઞાન પ્રગટ છે. કૃપારૂપી સ્વરૂપ બોધ બીજ વગર યથાર્થ પુરુષાર્થ કેવી રીતે કરી શકે છે, નથી કરી શક્યો. પ્રશ્ન તો બરાબર છે. કૃપાળુ દેવે ઠેર ઠેર પ્રત્યક્ષ પુરુષના યોગની મહિમા વર્ણવી છે. તેની પાછળ આ કારણ નથી, શું કારણ તો એ છે. એવું લાગે છે કે સ્વરૂપ બોધ શરૂ થતા આ વિજ્ઞાન પહેલા સ્થૂળ પછી સૂક્ષ્મ સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ થઈ તેઓ જ્ઞાનના પ્રગટ થવા સુધી ચાલુ રહે છે. તો પણ બરાબર છે કે સ્વરૂપ બોધથી જે વિજ્ઞાન શરૂ થયું આગળ જતા વધારે વધારે સૂક્ષ્મ થાય છે અને જો કોઈ જ્ઞાન સુધી વિજ્ઞાનમાં જ પ્રોસેસ છે. ચાલતા સ્વાધ્યાયમાં રાજચંદ્ર રચનામૃત પત્ર 493 છ પદનો પત્ર છે. પદ ઉપર આત્મશુદ્ધિની રચના થઈ છે, વિસ્તાર છે. સંક્ષેપમાં વિચાર અહીંયા આ પત્રમાં લખેલો છે. 3 વર્ષ પહેલા ત્રીજું પદ આપણે એ ચાલ્યો કે આત્મા કરતા છે. આત્મા કરતા છે એમાં આત્મા સ્વભાવ પરિણતિ દ્વારા પોતાના સ્વાભાવિક પરિણામનો કરતા છે એ વાત સ્થાપી. પહેલા એ વાત સ્થાપવા પાછળ કારણ એ છે કે પોતે અહીંયા સમ્યક દર્શન જે સ્વભાવ પરિણામ છે એને કહેવા માંગે છે. કોઈ પણ વાત કહેવા પાછળ કોઈ હેતુ હોય છે, એનો કોઈ મોટિવ હોય છે, તો અહીંયા તે અનુસાર વાત ચાલે છે. અહીંયા કહેવાનો હેતુ શું છે કે સમ્યક દર્શન કેવી રીતે થાય છે, સમ્યક દર્શન થાય છે તો કરતાપણું કેવી રીતે સમજવું આત્માનું, કે આત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આદિ સ્વભાવ પરિણામનો કરતા છે. વિભાવ પરિણામ કરે છે આત્મા એ વાત અહીંયા એટલા માટે નથી લીધી કે વિભાવ પરિણામનો ખરેખર આત્મા કરતા થઈ શકતો નથી. વિભાવ પરિણામ થાય છે ખરા, અને આત્મા કરતો હોવાથી એણે કર્યા એમ કહેવાય પણ ખરું, પણ સ્વભાવની દ્રષ્ટિથી, સ્વરૂપની દ્રષ્ટિથી સ્વરૂપને જોવામાં આવે તો એ સ્વરૂપ દ્વારા નથી કરી શકાતા, સ્વભાવ સાધન વડે તે નથી કરી શકાતા, સ્વભાવથી નથી કરી શકાતા, એટલે એનું કરતા પણ થાયતું નથી. કરતા કર્મ અધિકાર હોય તો એનું કરતા પણ સમજાવે જ્ઞાની, ન સમજાવે એમ નહીં કે કેવી રીતે અજ્ઞાન દશામાં જીવ એનો કરતા થઈને પરિણમે છે. સ્વભાવે નહીં કરી શકતો હોવા છતાં પણ એ કેવી રીતે કરતા થઈને પરિણમે છે એ વાત કરતા કર્મ અધિકારમાં સમીસારમાં કુંકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય વિસ્તારથી ચર્ચી છે. પણ અહીંયા એ મુદ્દો નથી, પત્રનો એ મુદ્દો નથી. પત્રનો મુખ્ય મુદ્દો એ છે કે સમ્યક દર્શનનું નિવાસ સ્થાન છે એનું કરતાપણું કેવી રીતે સમજવું. તો કે આત્મા સ્વભાવ પરિણામે સ્વભાવથી જો ભાન કરે તો સ્વભાવ રૂપે પરિણમે, અને એનો સ્વાભાવિક કાર્ય છે, એનો કરતા પણ આત્મા છે, અને સ્વભાવ પરિણામે એનું કર્મ છે. છતાં પણ દ્રવ કર્મ અને નો કર્મની વાત લીધી છે, એટલા માટે લીધી છે. પાંચમા પદની અંદર જે ત્રીજા પદમાં કર્મ બાંધાય એમ કીધું અનુપચરિત વ્યવહારથી, એ પાંચમા પદમાં મોક્ષમાં છૂટે છે એમ કહેવું છે. પાંચમા પદમાં એ વાત છે, જે અનુપચરિત વ્યવહારથી જીવે જીવને કર્મના કર્તૃત્વનું નિરૂપણ કર્યું. શું કર્યું? એ ત્રીજા પદમાં જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મના કર્તૃત્વનું નિરૂપણ કર્યું તે કર્મની નિવૃત્તિ પણ છે, એનું નામ મોક્ષ છે. નિષ્કર્મ દશા એનું નામ મોક્ષ છે. હવે મોક્ષને નિષ્કર્મ દશાથી શા માટે વર્ણવો? એક એક વાતની અંદર કહેનારની વિચિક્ષણતા ખૂબ છે. એની અંદર શું કે મોક્ષને અનેક પ્રકારે ધર્મના ક્ષેત્રમાં જુદા જુદા મતોથી સમજવામાં આવે છે, એમાં પણ મત મતાંતર ઘણો છે. જેમ કે અન્ય મતિના ઈશ્વર છે એ સંસારી નથી, એ મુક્તાત્મા છે. એ બીજા જેવા સંસારી નથી પણ મુક્તાત્મા છે, છતાં પણ એ પોતાના ભક્તોને મદદ કરે છે, અને ભક્તોને જે પરેશાન કરતા હોય એને દૂર પણ કરે છે. એ જાતનું ત્યાં કોન્સેપ્ટ છે. તો મોક્ષની અંદર એ વાત સંભવિત નથી. નિષ્કર્મ દશા હોય ત્યાં કોઈ પણ સંસારિક કાર્ય કરવાનો રાગદ્વેષનો પ્રકાર હોઈ શકે નહીં. કર્મથી મુક્ત હોય તો એને જન્મ મરણ ન થાય. જન્મ થાય છે એ પ્રારબ્ધ વશાત થાય છે, મૃત્યુ થાય છે પણ પૂર્વ કર્મના પ્રારબ્ધથી થાય છે. મુક્ત આત્માઓને જન્મ મરણ ન હોઈ શકે, અને ત્યાં એ આત્માઓ અવતાર લે છે. 24 અવતાર પ્રસિદ્ધ છે એનું મને. એટલે મોક્ષનો કોન્સેપ્ટ બીજી રીતે છે. જૈન દર્શનમાં મોક્ષનું સ્વરૂપ નિષ્કર્મ દશા લીધી છે, જેને કોઈ પણ પ્રકારના કર્મ સંબંધો ન રહે, સંચિત કર્મો ન રહે, કર્મનો ઉદય પણ ન રહે, અને કોઈ સ્થિતિ કર્મ સાથે એની હોય નહીં, ત્યારે એને મોક્ષ દશા કહેવામાં આવે છે. એટલે મોક્ષ મત સમજાવવા માટે કર્તાપણામાં એ વાત નાખી કે જીવ કર્મ બાંધે છે, પણ એ અનુપચરિત વ્યવહાર છે. શું અનુપચરિત વ્યવહાર એટલે? શું કે રાગ દ્વેષ મોહના પરિણામ થાય ત્યારે તે પ્રકારના ડિગ્રી ટુ ડિગ્રી કર્મ બંધાયા વિના રહે નહીં. બાકી જે સંસારમાં પ્રસિદ્ધ વાત છે કે મેં મકાન બનાવ્યું, મેં ફલાણું કર્યું, મેં ફલાણું કામ કર્યું, ફલાણું કામ કર્યું, રસોઈ બનાવી, વેપાર કર્યો, શું એ તો બધો ઉપચરિત વાત છે. એ આત્મા નથી કરતો, આત્મા કરી શકતો નથી. અજ્ઞાને આત્માના અજ્ઞાન દશામાં યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત હોય છે. મન વચન કાયાના યોગ અને એનો ઉપયોગ એમાં નિમિત્ત પડે છે બહારના કાર્યો થવામાં. પણ એ ખરેખર આત્મા કરે છે, એ પરમાણુના કાર્યમાં આત્માની ખરેખર પહોંચ છે એવું નથી. એ કાર્ય થવાના હોય ત્યારે આ ઉપચાર લાગુ પડે કે આણે આ કામ કર્યું, ન થવાના હોય તો એમાં ઉપચાર પણ લાગુ પડે નહીં. માટે એ સાવ ઉપચાર છે કહેવાની વાત છે. એમાંથી પરમાર્થી નીકળે છે કે કોઈ પણ બહારના કાર્યોનો અહંકાર કરવો એ મોટું અજ્ઞાન છે. આ કામ મેં કર્યું, પૈસા હું કમાણો, મકાન મેં બાંધ્યું બંધાયું, શું કે કોઈ પણ કામ મેં કર્યા, એ બધું બહુ મોટું અજ્ઞાન છે અને અજ્ઞાનથી ઉત્પન્ન થતો અહંકાર છે, બીજું કાંઈ નથી. એટલે જો યથાર્થ સમજે તો અહંકાર તો પહેલાથી છોડી દેવો પડે, એનું કાંઈ કરું છું એ વાત તો રહેતી જ નથી. ત્રણ પદનો સ્વાધ્યાય થયો છે આપણે, ચોથો પદ છે કે આત્મા ભોગતા છે. જે જે કોઈ ક્રિયાઓ છે તે બધી સફળ છે. મારી પાસે હિન્દી ગ્રંથ છે, હું ગુજરાતીમાં લઉં છું, વાંધો નથી ને, હિન્દીમાં જ લેવું છે. સમજે છે બધા ગુજરાતીમાં? આત્મા ભોગતા છે, જે જે કોઈ ક્રિયાઓ છે તે બધી સફળ છે, નિરર્થક નથી. થઈ શકશે જે જે ક્રિયા છે તે બધી સફળ છે, કોઈ ક્રિયા નિષ્ફળ નથી, કોઈ પરિણામ નિષ્ફળ નથી. ચાહે તો તેનું ફળ સંસારમાં આવે કે ચાહે તો તેનું ફળ મોક્ષમાં આવે, પણ કોઈ ક્રિયા નિષ્ફળ નથી, નિરર્થક નથી થતી. જે કોઈ પણ ક્રિયા જે કાંઈ પણ કરવામાં આવે છે એનું ફળ ભોગવામાં આવે છે, જે કાંઈ કાર્ય કરવામાં પરિણામ કરવામાં આવે છે એનું ફળ ભોગવામાં આવે છે, એવો પ્રત્યક્ષ અનુભવ છે. એવો બધાને પ્રત્યક્ષ અનુભવ છે. દ્રષ્ટાંત પણ આપશે કે જેમ ઝેર ખાવાથી ઝેર ખાવાનું ફળ મળે છે, માણસના પ્રાણ છૂટી જાય છે. મિશ્રી એટલે ખાંડ, સાકર ખાવાથી સાકર ખાવાનું ફળ છે. જે પ્રકારે આવતું હોય એ પ્રકારે દરેકને જુદું જુદું આવે છે, પણ એનું પણ ફળ છે. કોઈને શરદી થાય છે તો કોઈને શરીરમાં પોષણ મળે છે. અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ છે. અગ્નિને અડે તો દાજે, અગ્નિને અડે ને દાજે ને એવું કઈ બને નહીં. હિમસ્ખલન બરફને સ્પર્શ કરવાથી બરફ સ્પર્શનું ફળ એટલે ઠંડી લાગે, સ્વાભાવિક છે. એવું એનું ફળ થયા વિના રહેતું નથી. એવી રીતે કષાયાદી અથવા અકષાયાદી, જો અહીંયા લીધો છે ભાવ, જીવનો ભાવ વિભાવ ભાવ અહીંયા લીધો છે ભોગતાપણામાં, કેમ કે એનું ફળ સંસારમાં છે એ સમજાવ્યું છે. તેવી રીતે કષાય થાય તો એનું ફળ સંસાર છે, અને અકષાય પરિણામ થાય તો એનું ફળ મોક્ષ છે. એવા જે કોઈ પણ પરિણામ છે એ પરિણામથી આત્મા પ્રવૃત્તિ કરે છે તેનું ફળ પણ ભોગવવા યોગ્ય છે અને તે થાય જ છે. એ ક્રિયાનો કરતા પોતે હોવાથી આત્મા ભોગતા પણ છે. એટલે જ્યાં કરતાપણું હોય ત્યાં ભોગતાપણું હોય હોય ને હોય જ, એમ કેવું છે. જે કોઈ કાર્ય કરવામાં આવે એનું ફળ ભોગવવામાં આવે, એ સમજી શકાય એવી વાત છે. અને તેથી પોતે જે કોઈ પરિણામ કરે છે એનું ફળ ભોગવવું જ પડશે, અનિવાર્યપણે ભોગવવું પડશે એમ સમજીને જે કાંઈ કાર્ય કરવું હોય એ સંબંધમાં વિવેક કરવામાં આવે છે. આ પારમાર્થિક દ્રષ્ટિકોણ છે એનો, કે આપણે કોઈ પણ એક પરિણામ પણ નિષ્ફળ જવાનું નથી. પરિણામ ત્રણ પ્રકારના છે, એક શુભ, એક અશુભ અને એક શુદ્ધ. શુભ શુભનું પરિણામનું ફળ શુભ શુભ આવે છે અને શુદ્ધ પરિણામનું ફળ મોક્ષ આવે છે. શુભ પરિણામનું ફળ શુભ યોગમાં આવે છે, અશુભ પરિણામનું ફળ અશુભ યોગમાં આવે છે, અને શુદ્ધ પરિણામનું ફળ મોક્ષમાં આવે છે. પણ કોઈ પરિણામ નિષ્ફળ જતા નથી, ત્રણેય પ્રકારના પરિણામ સફળ છે એમ સમજીને પરિણામનો વિવેક કરવા યોગ્ય છે. એટલું એમાંથી નીકળે છે કે પરિણામનો વિવેક કરવા યોગ્ય છે. પરિણમનશીલ જીવ છે એટલે પરિણામ તો થયા વિના રહેશે નહીં, એનો સ્વભાવ છે. પરિણામ શક્તિ છે આત્મામાં, 47 શક્તિ છે, એમાં 18મી પરિણામ શક્તિ છે. તો એ પરિણામ શક્તિને લઈને પ્રત્યેક પદાર્થ સર્વ દ્રવ્યમાં છે, શક્તિ છે, જીવમાં પણ છે, દરેક પદાર્થના પરિણામ સમયે સમયે થયા જ કરે છે. અને જીવને સુખ દુઃખનો પ્રોબ્લેમ હોવાથી કયા પરિણામથી પોતે સુખી થાય અને કયા પરિણામથી પોતે દુઃખી થાય એ સંબંધીનો વિજ્ઞાન સમજીને, એ સંબંધીનું ગણિત સમજીને, એ સંબંધીનો ન્યાય સમજીને પોતે વિવેક કરવાનો છે કે આ પરિણામ મને સુખનું કારણ થશે, બાકીના પરિણામ મને દુઃખનું કારણ થશે. આટલું ભોગતાપણામાંથી પરમાર્થ તારવવાનો છે. એનું ફળ ભોગવવું પડશે, ભોગવવું પડશે ને ભોગવવું પડશે. કોઈ પરિણામ અલ્પરસથી થયા હોય તો હવે એમાં અપેક્ષા કેટલી છે ભોગવવા સંબંધીમાં, કે કોઈ પરિણામ અલ્પરસથી થયા હોય તો તેની વિરુદ્ધ પરિણામ થાય તો એનું ફળ આવ્યા પહેલા એ પરિણામનો જે કાંઈ ફળ આવવાનું હોય છે એ ન આવે એવી પરિસ્થિતિ ઊભી થાય છે ખરી. શું ફરીને, જેમ કાચો રંગ હોય તો ધોવાથી નીકળી જાય, પણ પાકો રંગ ચડ્યો હોય કપડાને તો કોઈ પણ પ્રકારે ન નીકળે. એમ સામાન્ય રીતે સંસારમાં મિથ્યાત્વ અવસ્થામાં તીવ્ર રસથી ચીકણા પરિણામ થતા હોવાથી એના ફળ સંસારી જીવને ભોગવવા જ પડે છે. પરંતુ મુમુક્ષુ દશામાં અને જ્ઞાન દશામાં રસ તોડવાની કાર્ય પદ્ધતિ હોવાથી, શું વિભાવ રસને તોડવાની કાર્ય પદ્ધતિ હોવાથી મંદ રસે જે પરિણામો થયા હોય વિભાવ પરિણામો, તે પરિણામો તેથી વિરુદ્ધ એવા સ્વભાવ પરિણામ કરવાથી તેનું ફળ આવ્યા પહેલા તે કર્મનો નાશ થઈ શકે છે. એવી રીતે એવી થોડીક અપેક્ષા છે એની અંદર ભોગતાપણામાં. શું બીજું, કે જ્ઞાનીઓને ચોથા ગુણ સ્થાનમાં જે કર્મનો ઉદય આવે છે એ કર્મો બહુભાગ અજ્ઞાન દશામાં બંધાયેલા કર્મોનો ઉદય આવે છે. કેમ કે એની સ્થિતિ એવી રીતે છે, નીચે જ્ઞાન દશા પ્રગટ થઈ ગઈ, કર્મ તો બંધાતા અજ્ઞાન દશામાં બંધાઈ ગયા. એ જીવ પાછું જ્ઞાન દશામાં પ્રગટ થઈ ગયો, એનું ફળનું શું? તો કોઈ ફળ એને આવવાના છે. અજ્ઞાન દશામાં બાંધેલા કર્મના ફળ તો આવવાના જ, જ્ઞાન દશામાં પણ આવવાના જ. એટલે બીજા અજ્ઞાનીઓને જેવા સંયોગોને કર્મફળ જોવામાં આવે છે એવા જ સંયોગોને કર્મફળ જ્ઞાનીઓને પણ જોવામાં આવે છે. અને એવી એક કુદરતી પરિસ્થિતિ વસ્તુ સ્થિતિ હોવાથી બહુભાગ જ્ઞાનીઓને સમજવા મુશ્કેલ પડે છે, ઓળખવા મુશ્કેલ પડે છે. કેમ કે એની બાહ્ય પરિસ્થિતિ બીજા અજ્ઞાની જેવી જ હોય છે. શું એ પણ ખાય છે, પીએ છે, બોલે છે, હસે છે, રડે છે, બધું એમાં પણ થાય છે. શું? અને સંયોગ પણ એક પ્રકારના સંયોગ યોગ ચાલે છે. હવે એને એ કર્મ ભોગવવા પડે કે કેમ, એ સવાલ જયારે ઉભો થાય છે ત્યારે ભેદ વિજ્ઞાન હોવાથી પોતે તે સંયોગોથી અને કર્મના ઉદયથી ભિન્ન જ્ઞાનમય પોતાના આત્માના અનુભવમાં, અનુભવના પુરુષાર્થમાં અનુભવથી રહે છે, અને તેથી તેને તે ભોગવવા પણ દુઃખદાયક થતું નથી. સંસારના બધા પ્રાણીઓને કર્મનો ઉદય દુઃખદાયક થાય છે, જ્ઞાનીઓને એ દુઃખદાયક નથી થતો. એટલે એને એમ કહેવાય છે કે એને કર્મ ભોગવવા પડતા નથી. કેમ કે એને દુઃખ ન ભોગ્યું, એનો ઉદય આવ્યો પણ દુઃખ ન ભોગ્યું. ઉદય આવ્યો એનો એની મુખ્યતા છે. એમ પણ કહેવાય કે એમને પણ ભોગવવું પડ્યું. જેમ કે બીમારી આવી, તો બીમારી આવે છે, એ પૂર્વકર્મથી બીમારી આવે છે. વર્તમાનમાં ખાવા પીવામાં સંયમ હોય તો પણ બીમારી આવે. મુનિઓને આવે છે, જ્ઞાનીઓને શું? જંગલમાં મુનિઓ રહેતા એને પણ શરીરની અશાંતિનો ઉદય આવે, રોગ થાય, ભયંકર રોગ થાય. શું બને? તો એ પૂર્વકર્મને લઈને બને છે, પણ પોતે એની સાથે જોડાતા નહીં હોવાથી એનું દુઃખ નથી. ઉપયોગ આત્મામાં લઈ જાય છે, અને આત્મામાં ઉપયોગ લઈ જવાનો ભેદ જ્ઞાનમાં પુરુષાર્થ ચાલે છે, એટલે દુઃખી થતા નથી. ઉદય સાથે આપણે બહુ મતલબ નથી, આપણે મતલબ આપણા સુખ દુઃખ સાથે છે. ઉદય ગમે તે હો, સુખનો અનુભવ કરવો કે દુઃખનો અનુભવ કરવો એ આપણી સમજણ અને આપણા પુરુષાર્થ આધારિત છે. એક જ પરિસ્થિતિમાં માણસ દુઃખ સુખનો અનુભવ કરે છે. શું? પોતાથી વધારે અનુકૂળતા વાળાને જોવે ત્યારે પોતાને દુઃખી ગણે, અને પોતાથી વધારે પ્રતિકૂળતા વાળાને જોવે ત્યારે પોતાને સુખી ગણે. પરિસ્થિતિ તો એવી છે. કર્મ એટલે કાર્ય.
હું જે અત્યારે ક્રિયા કરું એ કર્મ થયું કે કર્મ કે મનથી જે થયું, એટલે આપણે મનથી જે કર્મ બંધાય છે અને ક્રિયાથી કરીએ, એ બે માં
કર્મ નામ તો બે ને લાગુ પડે છે. ભાવ કરીએ છીએ તે ભાવ કર્મ છે. પ્રકૃતિના કર્મ વર્ગના માંથી પરમાણુઓ પ્રકૃતિગત પરિણામે તે દ્રવ કર્મ છે, અને બહારમાં જે ક્રિયા થાય એ નો કર્મ છે. કર્મના નામ તો ત્રણેય લાગુ પડે છે. શું? કર્મની પરિભાષા શું? બહુ સીધી ચોખ્ખી વાત કરીએ તો સ્પષ્ટ, એકદમ ક્લિયર, કે કર્તાનો ઈષ્ટ તે કર્મ. શું છે? કર્તાનો ઈષ્ટ તે કર્મ. આ બધે વિદ્વાનોમાં જયારે ચર્ચાઓ ચાલે ને ત્યારે કર્મની માથાકૂટ ઘણી થાય છે. શું થાય? આપસમાં વાદ વિવાદ થાય ત્યારે તો તમે આ કર્મનું શું છે હવે એક નક્કી કરો. જેમ તમારો પ્રશ્ન છે, કર્મની વાત નક્કી કરો, કઈ કર્મ એટલે શું? તો એની જે ડેફિનેશન છે એ એવી છે કે કર્તાનો ઈષ્ટ તે કર્મ. ઠીક, આ વ્યાખ્યા અબાધિત છે. આ વ્યાખ્યા અબાધિત છે. ડેફિનેશન એટલે પછી ફૂલ એન્ડ ફાઈનલ હોય. શું? એટલે કે કર્તા જે ઈષ્ટપણે કાર્ય કરે છે તેનું કર્મ છે. હવે જીવ અને પરમાણુ અહીંયા બે પદાર્થ છે, અને બંનેના પરિણામ રૂપી કાર્ય તેનું કર્મ છે. જીવમાં બે પ્રકારના પરિણામ છે, શુદ્ધ અને અશુદ્ધ. ત્રણ પ્રકાર લ્યો તો શુદ્ધ, શુભ અને અશુભ. અને બે પ્રકાર લ્યો તો કોઈ શુદ્ધ અને શુભ અને અશુભ બે અશુદ્ધમાં જાય છે. આ જીવનું કાર્ય થયો અથવા કર્મ થયો. પછી પરમાણુમાં લ્યો તો કાર્મણ વર્ગણાની જે પ્રકૃતિગત પરિણમન જીવની સાથેના સંબંધોથી થાય છે એક્શન રિએક્શનથી, એને દ્રવ્ય કર્મની ક્રિયા અથવા કર્મ કહેવામાં આવે છે. બીજા જે જગતના પદાર્થોમાં કાર્યો થતા દેખાય છે, શરીરથી માંડીને કોઈ શરીરના કામ કરે છે, કોઈ ઘરના કામ કરે છે, કોઈ વેપારના કામ કરે છે, કોઈ ઉદ્યોગના કામ કરે છે, ગમે તે કામ કરે છે, એ બધા નો કર્મમાં જાય છે. નો કર્મ એટલે કર્મ ફળમાં જાય છે. આમ કર્મ શબ્દ છે એનો બહુ વાઇડલી શબ્દ પ્રયોગ છે, વિશાળતાથી શબ્દ પ્રયોગ છે એનો. એટલે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં તે પ્રકરણમાં તે કર્મનો શબ્દનો અર્થ કરવો. શું કોઈ એક અર્થ પકડી રાખો તો સમાધાન નહીં થાય, કેમ કે એ શબ્દનો બહુ જ વિશાળતાથી પ્રયોગ થાય છે. એટલે જ્યાં જે વાત ચાલતી હોય ત્યાં અહીંયા શું કહેવા માંગે છે એટલું આપણે સમજવાનું. શું કર્મ એટલે કાર્ય, કોઈ પણ કરતા કામ કરે એનું નામ કર્મ એટલે કાર્ય. શું પછી જૈન દર્શનમાં તો અને વિજ્ઞાનમાં એની બહુ ઝીણું બહુ બારીક એનાલિસિસ કરેલું છે, એ રીતે કરેલું છે. એક કાર્ય થવામાં 6 કારકો હોય છે. કારકો એટલે કર્મને કરનારાઓ. એક કાર્ય થાય એને એની પાછળ 6 કર્મના કરનારા, એ કાર્યને કરનારા હોય છે. એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આવા 6 કારકો છે. એટલે એનો કોઈ કરતા હોય જ તે. કર્મ થાય ત્યારે તે કર્મ થવાની શક્તિ એમાં કર્મત્વ શક્તિ હોય જ તે, એ વગર ન થાય. શું પછી કરણ એટલે એનું કોઈ સાધન હોય જ તે. પછી ક્યાંકથી કરવામાં આવે એ પ્રમાણે એનું એનું અપાદાન લેવામાં આવે છે. પછી એ કર્મ પ્રાપ્ત થાય છે તેને સંપ્રદાન કહેવામાં આવે છે. અને એ કર્મ થવાને કાંઈ ને કાંઈ આધાર જોઈએ છીએ એને અધિકરણ કહેવામાં આવે છે. એમાં નિશ્ચયથી 6 કારકો છે અને વ્યવહારથી પણ 6 કારકો શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે. એમ એના વિજ્ઞાનની અંદર ઉતરો તો વિજ્ઞાનની અંદર તો ઘણું જ સૂક્ષ્મ વિજ્ઞાન જૈન દર્શનની અંદર નિરૂપણ કરેલું છે. એટલે સુધી ઉપયોગ ચાલે તો ઠીક, ન ચાલે તો એટલું બધું એ પ્રયોજનભૂત નથી. ટૂંકામાં એ વિચારવાનું છે કે આપણે જે કાંઈ કરીએ એનો ફળ આપણે ભોગવવું પડશે. વાવે તેવું લણે, ગામડામાં પણ શું કહે કે વાવે તેવું લણે. જાર વાવીએ તો જાર લણવી પડશે, જાર વાવીએ અને ચોખાની ડુંડી આવશે ને એમાંથી ચોખા લણવાની વાત રહેતી નથી. ઘઉં વાવ્યા તો ઘઉં ઉગશે, તે વાવ્યું હશે તે ઉગશે. બસ સીધી વાત આટલી છે. ભાવ કર્મ કર્યું એનું ફળ એને ભોગવવું પડશે એમ લેવાનું.
એટલે આ જે કરીએ અત્યારે હકીકતમાં જે કરીએ છીએ એ બધા તો ગૌણ થઈ ગયા, મેઇન
ભાવ કર્મ છે એનું કારણ છે. બહારની અંદર અનેક કાર્યો થાય પણ ભાવ જુદો જુદો હોય તો ફળ ભાવ અનુસાર છે. શું ફળ છે? ભાવ અનુસાર છે. જેમ કે એક માણસનું મૃત્યુ થયું, હવે એમાં મારવાનો પણ ભાવ હોય ને બચાવવાનો પણ ભાવ હોય. મારનારના હાથમાં છરી છે, મરી ગયો ત્યારે લોહીવાળી છરી હતી જેના હાથમાં કોઈ કારણથી મળ્યો ત્યારે એમાં લોહીવાળી છરીથી કાપકૂપ થતા મળ્યો. હવે એમાં ડોક્ટર પણ હોય અને ખૂન કરનાર પણ હોય તો બહારની ક્રિયાનું ફળ નથી. ખૂન કરનારને ખૂન કરનારનો ભાવ છે એનું ફળ મળશે. અને ડોક્ટર ને બચાવવાનો ભાવ છે એનું ફળ મળશે. ક્રિયા એક સરખી છે, છરી મારવાની, અને ફળ પણ જે મેળવ્યું એનું આયુષ્ય પૂરું થવાનું હતું એ રીતે પૂરું થયું. એકને ગુંડાએ છરી મારીને મરી ગયો ને એકને ડાક્ટરે છરી મારીને મરી ગયો. શું પણ બે ને સરખું ફળ નથી. બીજો દ્રષ્ટાંત લઈએ કે બેદરકારીથી રસ્તા ઉપર ચાલનારને ચાલનાર હોય અને કોઈ જીવ જંતુ મરી જાય, કચડાઈને મરે છે, વાહન ચલાવે તો મરે છે, તો એ બેદરકારીના ભાવનું ફળ મળે છે. કે ભાઈ તમે શા માટે ધ્યાન ન રાખ્યું, તમારે ચાલવું છે તો બીજાના પ્રાણ જાય એનું ધ્યાન રાખવું તમારે જરૂરી છે. એવું મુનિરાજ છે, એ ઇરિયા સમિતિથી ચાલે છે, જૈન મુનિઓ એને એરિયા સમિતિ ચાલવામાં કેમ કહેવાય છે, તો એ જોઈને ચાલે છે, ચાર હાથ નીચે દ્રષ્ટિ રાખે છે અને જોઈને ચાલે છે કે કોઈ કીડી મકોડી જીવ જંતુ દેખાય એવા ન મરે, ન દેખાય હોય તો મરી જાય, અને કોઈ વખત તો દેખાય એવા પણ ભૂલથી બચાવવાનો ભાવ છે, બચાવવા જતા પણ મરે. જેમ ડાક્ટર બચાવવા ગયો ને એને મર્યો, એમ કોઈ જીવ જંતુને બચાવવા જતા પણ મરે ખરું, તો મુનિરાજને એનું પાપ નથી. પાપ કોને છે? જે પ્રમાદથી જોયા વગર ચાલે છે એને છે. એટલે સરવાળો શું આવ્યો? અહીં વાતનું તાત્પર્ય શું આવ્યું? કે ભાવ પ્રમાણે ફળ છે, ક્રિયા પ્રમાણે ફળ નથી. શું? ત્રીજો દ્રષ્ટાંત લઈએ કે 50 માણસ એક પંગતમાં જમે છે, જમવાનું હોય છે એક સાથે જમણવારમાં 50 માણસ ખુરશી ઉપર બધા જમે છે, બધા એક સરખા રસ્તે નથી ખાતા, કોઈને કોઈ ચીજ ભાવે છે એમાં રસ પડે છે, કોઈને કોઈ ચીજ ભાવે છે એમાં રસ પડે છે, કોઈને કોઈ ચીજ ભાવે છે, એમાં કોઈ એક જ્ઞાની પણ છે એને ખાવામાં રસ નથી, કોઈ મુમુક્ષુ છે એને ખાવામાં રસ નથી, છતાં ખાવાના ટાણે ખાઈ લઈએ છીએ. તો ખાવાની ક્રિયા બધાની એક સરખી, કેમ કે બધાને એક સરખું ભોજન પીરસવામાં આવે છે, પીરસવા વાળા તો બધાને પીરસશે ને, કોઈને છોડી દેતા નથી કઈ, બધા એક જ ચીજ ખાય છે. ભાવ પ્રમાણે ફળ છે, ક્રિયા પ્રમાણે ફળ નથી. એટલા માટે જ્ઞાનીઓએ એમ કહ્યું કે તમે કોઈ પણ ઉદયના કાર્યમાં પ્રવેશ કરો તો મંદ રસથી પ્રવેશ કરજો અને મંદ રસથી એ ઉદયમાંથી પસાર થજો. મંદ રસે ઉદયની પ્રવૃત્તિ કરવી તે જ્ઞાની જ્ઞાન દશામાં પ્રવેશવાનું દ્વાર છે. કૃપાલદેવે સિદ્ધાંત લખ્યો છે, મંદ રસે ઉદયમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાન દશામાં પ્રવેશવાનું દ્વાર છે. કેમ કે જે બંધ છે ને એના ચાર ફેક્ટર છે, પણ એનો મુખ્ય ફેક્ટર રસ છે, પ્રકૃતિ પ્રદેશ અનુભાગ અને સ્થિતિ, એ ચાર ફેક્ટર છે. એમાં અનુભાગ છે એ રસમાં જાય છે, બાકી બધા તો એના સહાયક છે અથવા જુદા જુદા ફેક્ટર છે, પણ એનો મુખ્ય ફેક્ટર છે રસ. એટલે જ્ઞાનીઓએ રસ તોડાવવા માટે, રસ તૂટવા માટે પહેલેથી જ વેદનામાં લઈ જાય છે. વેદનાવાળાને ક્યાંય રસ પડે નહીં, નિરસપણો વેદનાપૂર્વક ઉત્પન્ન થયેલો વૈરાગ્ય તે ભૂમિકાનો યથાર્થ વૈરાગ્ય છે, ભૂમુક્ષુની ભૂમિકાનો. અને ત્યાંથી ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય છે, ઉપર ઉપરની મુમુક્ષુની ભૂમિકામાં એ ઉદાસીનતાનો ક્રમ વધતો જાય છે અને એનો રસ તૂટતો જાય છે. જ્ઞાન દશામાં તો એકદમ ભિન્નતા થતી હોવાથી એને રસ પડતો નથી. આપણને શરીર મળ્યું, તમને શરીર મળ્યું, મને જુદા પ્રકારનું મળ્યું, એમને જુદા પ્રકારનું મળ્યું, એને જુદા પ્રકારનું, એને જુદા પ્રકારનું, બરાબર? તો એ બધાનો કર્મ ફળ જુદું જુદું આવ્યું. ચહેરો મોરો રંગ રૂપ બધું જે છે એ પૂર્વકર્મનું ફળ આવેલું છે, એને આપણે નવકર્મ કહીએ છીએ. પછી બીજા સંયોગ વિયોગ થાય એ પણ કર્મ ફળ છે, એને આપણે નો કર્મ કહેવામાં આવે છે. અજ્ઞાન દશામાં તો
ડબલ માર પડે,
ડબલ માર પડે એટલે વેપાર જ નુકસાન એનો છે, એમાં નફો ક્યાંથી કાઢવો? નુકસાન એના વેપારમાં નફો ક્યાંથી હોય, અને નફાના વેપારમાં નુકસાન ક્યાંથી હોય? નુકસાની ચોક્કસ ઓછી કરાય અને બંધ પણ કરી શકાય. એટલે સંગની પંચેન્દ્રિય પ્રાણીને બુદ્ધિનો ઉઘાડ એટલે ખુલ્લી બુદ્ધિ હોય છે, વિવેક કરવાનો વિષય છે. એ પોતાના નુકસાનથી કેમ બચવું એના માટે તો આ બધું સત્સંગને સ્વાધ્યાય છે. સત્સંગનો સ્વાધ્યાય છે એના માટે છે કે નુકસાનથી કેમ બચવું, દુઃખથી કેમ બચવું, એના માટે તો આ વાત છે. એ રીતે જે કોઈ પરિણામની ક્રિયા કરવામાં આવે છે આત્મા તેને ભોગવે છે. અથવા બીજ કરતા ફળ મોટું હોય છે, તો વિશેષ વિચાર કરીએ તો બીજ કરતા ફળ મોટું હોય છે એમ સમજીને બીજ વાવવાનો વિચાર કરવાનો છે. કેમ કે જ્યારે જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે એક બીજ વવાય છે, ફળ તો પછી આવવાનો છે. એટલે અહીંના માણસ પાપ કરે, એ પાપ ભલે એનો સમય ઓછો હોય પણ નરકમાં જાય તો એને કરોડો અબજો વર્ષ સુધી, અબજોના અબજો વર્ષ સુધી એનું ફળ ભોગવવું પડે. એમ અહીંયા મોક્ષનું બીજ આત્માના બીજ જ્ઞાનમાં છે, ભાવભાષણમાં છે. આત્મજ્ઞાન છે તો સમ્યક દર્શનનો સમકાળ હોવાથી એ મૂળ છે. મોક્ષનું મૂળ શું? સમ્યક દર્શન. અને મૂળ પહેલાં બીજ હોય છે, એને બીજ જ્ઞાન કહ્યું છે. આ બીજ જ્ઞાનમાંથી તો આખા સૌભાગ્યભાઈનો ઇતિહાસ શરૂ થયો છે અને કૃપાળુદેવના પત્ર ચાલ્યા છે. કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બદલાઈ દે. કેવળ જ્ઞાનનું બીજ ક્યાં રહેલું છે? કે સ્વરૂપને ઓળખાણમાં રહેલું છે. કૃપાળુદેવે તો એથી જ એનો કાયદો છે, એથી જ એનો કાયદો છે. એને બીજું સંકેત કીધું છે, એ પહેલાં એમણે પહેલું સંકેત સત્પુરુષની ઓળખાણમાં નાખ્યું છે. ખરી મોક્ષતા આવે ત્યારે જીવ સત્પુરુષને ઓળખી શકે. અને એકવાર પણ જો ખરી મોક્ષતામાં આવીને સત્પુરુષના પ્રત્યક્ષ યોગે ઓળખાણ થાય, કેમ કે પરોક્ષ યોગે ઓળખાણ નથી થતી, પરોક્ષને યોગ જ નથી કહેવાતો, એ તો વિયોગ કહેવાય છે. શું તો પરોક્ષ તો ઓળખાણ નથી થતી. એકવાર પણ જો પ્રત્યક્ષ યોગે ઓળખાણ થાય તો એ જીવ સિદ્ધપદનો અધિકારી થાય છે. એટલે મોક્ષનું બીજ અહીંયા એમણે લીધું છે. એટલું જ નહીં, એ બીજને સંકેત રૂપે એમણે પ્રત્યક્ષ જોયું છે. એ વાત એમણે આત્મસિદ્ધિ શાસ્ત્રની 17મી ગાથામાં નાખી કે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને રાખ્યો કારણ ગણી પ્રત્યક્ષ. એને પોતે પ્રત્યક્ષ સમ્યક દર્શનનું કારણ ગણીને એને સંકિત કીધું છે. એ વાત એમણે 751 પત્રમાં ખોલી. એટલે સુગમ કરી દીધું. મોક્ષની ભૂમિકામાં પણ મોક્ષ પદને સિક્યોર કર્યું એમણે. શું? જો સત્પુરુષનો યોગ થાય ને એને ઓળખે તો, એટલે યોગ્યતા અપેક્ષિત છે બસ. એટલે એનું ફળ બહુ મોટું છે. આપણે તો વાત એ ચાલે છે કે ભોગતાપણાનું પ્રકરણ ચાલે છે આપણે, તો એનું ફળ બહુ મોટું છે. સત્પુરુષને ઓળખવાનું ફળ શું? તો કે એને ઓળખવાનું ફળ નિર્વાણ પદ. શું? બહુ મોટી વાત કહેવાય. હજી અજ્ઞાન દશા છે, હજી કોઈ જ્ઞાન દશા મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી થયો, પણ ફળ બતાવે છે. કોઈ રીતે જીવને લાલચ થાય તો એટલે ફળ બતાવવામાં આવે છે. હવે ભોક્તાપણો થી હવે પાંચમો પદ છે, મોક્ષ પદ છે. મોક્ષ પદ પહેલા લીધું છે અને મોક્ષ નો ઉપાય છે એમને છેલ્લે લીધો છે. બહુ વિચિક્ષણતા છે, એક એક વાત ક્રમથી મૂકવામાં પણ ઘણી વિચિક્ષણતા છે. નહીતર માર્ગ પહેલા શરૂ થાય છે અને ફળ તો મોક્ષ પછી આવે છે. નિરૂપણમાં બીજી વાત કરી એમણે, શું કેમ કે એનું ધ્યેય બંધાય છે. સૌથી પહેલા શું છે, ધ્યેય બંધાય છે. કોઈ પણ કાર્યને સફળતાનો આધાર એ જીવે ધ્યેય શું બાંધ્યું છે એના ઉપર છે. અનંત કાળમાં અનંત ધર્મ સાધન થવા છતાં પણ સંસાર ફળ્યો અને મોક્ષ ન ફળ્યો એનું કારણ શું? ધ્યેય બદલ્યું નહોતું. 609 પત્રમાં પત્રનો વિષય સત્સંગનું મહત્વ બતાવવાનો છે. શું વિષય છે આખો પત્રનો વિષય? 609 તો બધા વાંચો. પત્રનો વિષય સત્સંગનું મહત્વ ઘણો છે, એટલું જ બતાવવું છે. શું શરૂઆત ક્યાંથી કરીએ? મોક્ષથી. પહેલું વાક્ય મોક્ષનું નિરૂપણ કરીને કહ્યું છે. શું આ એની એક વિશિષ્ટતા છે કે જીવને એ નક્કી કર્યા વિના, એ ધ્યેય બાંધ્યા વિના, એનો નિશ્ચય કર્યા વિના, નિર્ધાર કર્યા વિના તદ્ યોગ્ય પુરુષાર્થ ઉત્પન્ન ન થાય. જો તમારે કરોડો કમાવા હોય તો એના પ્રમાણમાં આરંભ સમારંભ કરવો પડે, અને જો તમારે 10-20 રૂપિયા જ કમાવા હોય હાંજુદીમાં તો શાકભાજી કે ચણા મમરાની લારી લઈને ભૈયા ફરે છે, ગળામાં નાખીને એવો ડબ્બો તો ચાલે, સાંજ પડે 10-20 રૂપિયા મળી રહેશે. એને એટલો આરંભ સમારંભ કરવો પડે નહીં, કેમ કે એનો ટાર્ગેટ શું છે કે આજે 10-20-25-50 જે મળ્યા છે, આ 25 રૂપિયાનો માલ છે, જે ભાવે ખરીદ્યો છે જે બમણા ભાવે વેચે છે, 25નો વેચાય તો બીજા 25 મળે, એમાં કઈ આંગળી ફાટે ને થાંભલો ન થાય. એમાંથી કઈ 25 લાખ નો મળે? 25 રૂપિયા ના માલ માંથી કઈ 25 લાખ નો મળે? પણ જો તમારે લાખો મેળવવા હોય તો એના પ્રમાણમાં તમારે શરૂઆત કરવી પડે. તો તમારી શરૂઆત કેવી હોવી જોઈએ? એમાં 1000 વાર 25 રૂપિયા જાય પછી એકાદ વખત લાગવું હોય તો લાગે, એટલે એમાં 25,000 ખર્ચવાની તૈયારી હોવી જોઈએ. એટલી ધીરજ હોવી જોઈએ કે આપણે 1000 વાર ટિકિટ લેવી છે અને છતાં નહીં લાગે પાછે, એટલે વાણિયા એવો વેપાર કરતા નથી. વાણિયા તો પૈસા ને અમે માલ મળે એ જોવે છે કે હું જેટલા પૈસા દઉં અમે માલ એટલો જોખી દે છે કે નહીં, તો ધંધો કરવો છે ને નહીતર નથી કરવો. એ ચોક્કસ કામ એનું હોય એમ, આમાં ચોક્કસ કામ કરનારાનું કામ છે, આપણે લોટરી લગાડવાનું કામ નથી. આમાં હું તો ચોક્કસ કામ કરવું છે કે આટલે આપણે જેટલી સમય ને શક્તિ ખર્ચીએ એની અમે એટલો લાભ આપણને મળવો જોઈએ, અને તો જ ખર્ચવો છે નહીતર ખર્ચવો નથી. એટલે યોજના છે એ જ્ઞાનીની એવી છે કે એ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા એ ચાલે જીવ તો એને લાભ થાય ને થાય છે. એમાં કોઈ અનિશ્ચિતપણું નહીં, નિશ્ચિતપણે લાભ થાય થાય ને થાય છે. એટલે મોક્ષ પદનો નિર્ધાર કરાવે છે. જ્ઞાની પુરુષ સૌથી પહેલા મોક્ષને એમ કહે છે કે તું મોક્ષ માટે જ, માત્ર મોક્ષ માટે જ પ્રયત્ન કર અને તું મોક્ષાભિલાષી થા. એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરનાર, મોક્ષનો વ્યાખ્યા શું બાંધી 254 માં, એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરનાર, અને જેને એકમાત્ર મોક્ષ અભિલાષ હોય છે એને જ મુમુક્ષુ કહેવામાં આવે છે. એટલે એનું જે ટાર્ગેટ છે એ સંપૂર્ણ શુદ્ધ થવાનું છે, અને તેથી એને શુદ્ધિની શરૂઆત થઈને પૂર્ણ શુદ્ધિ સુધીનો પુરુષાર્થ ચાલે છે. જો એ રીતે નિર્ધાર ન કરવામાં આવે તો અલ્પશુદ્ધિ, પ્રાથમિક શુદ્ધિ એની શરૂઆત પણ ન થાય એવી વસ્તુ સ્થિતિ છે. એમ જોઈને પહેલા વહેલા મોક્ષની વાત કરવામાં આવે છે કે તું આનું ફળ મોક્ષ છે ને મોક્ષનો તું નિર્ધાર કર. અને બીજી વાત એ છે કે જો લેવું તો પૂરેપૂરું લેવું, અધૂરું કરવા લેવું, લેવું તો પૂરેપૂરું લેવું, અધૂરું શું કરવા લેવું. આદર્શ હોય એ અધૂરો ન હોય હંમેશા, અને આ વાત છે નિર્દોષ થવાની. નિર્દોષ થવાનો આદર્શ છે એટલે એમાં અધૂરાની વાત રહેતી નથી. મોક્ષ પદ છે એ જીવની સંપૂર્ણ શુદ્ધ દશા છે, અને એ શુદ્ધ દશાનો જે નિર્ધાર કરે છે એને શરૂઆત, એને અનુસરીને યથાર્થ વાસ્તવિક શરૂઆત થઈ અને એ આગળ વધે છે. હવે અહીંયા મોક્ષ પદ ને સમજાવે છે પહેલા કે મોક્ષ પદ કેવું હોય છે, કે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તૃત્વ નિરૂપણ કર્યું, દ્રવ્ય કર્મનું, પાંચમા ત્રીજા પદમાં જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તૃત્વ નિરૂપણ કર્યું, અને કર્તૃત્વ હોવાથી ચોથા પદમાં ભોક્તૃત્વ પણ નિરૂપણ કર્યું, એ કર્મની નિવૃત્તિ પણ થાય છે, એ કર્મનો નાશ પણ થાય છે. અનાદિથી જે કર્મો બંધાતા રહ્યા છે એનો નાશ કરી શકાય છે, એટલે કર્મ ન બંધાય એવી સ્થિતિ ઊભી કરી શકાય છે. કારણ કે કેવી રીતે ન્યાય આપે છે, પ્રત્યક્ષ કષાયાદીની તીવ્રતા હોય પરંતુ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી અને તેના ઉપશમ કરવાથી તેની મંદતા જોવામાં આવે છે. તે ક્ષીણ હોવા યોગ્ય દેખાય છે અને ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થવા યોગ્ય હોવાથી તેનાથી રહિત જે શુદ્ધ આત્મ સ્વભાવ છે તે જ મોક્ષ પદ છે. જેવો આત્મ સ્વભાવ છે એવી જ દશા થાય એને મોક્ષ પદ કહેવામાં આવે છે. વાત શું લીધી, દોષના અભાવની વાત લીધી. કર્મનો અભાવ ક્યારે થાય, દોષનો અભાવ થાય ત્યારે. દોષ અનંત પ્રકારના છે, દોષ છે અનંત પ્રકારના છે, એમાં નાના મોટા એવા ઘણા ભેદ છે. એ દોષ છે જીવની દશામાં ઉત્પન્ન થયેલો એક રોગ છે. શું છે? રોગ છે, અને એના ઘણા પ્રકાર છે. હવે જ્ઞાનીઓએ સૌથી પહેલા મોટો રોગ મટાડવાની યોજના આપી છે, નાના રોગ પછી આપોઆપ મટી જશે. અને ડાયો માણસ હોય એમ જ કરે, પહેલા ફોડકીની પાટાપિંડી ગુમડાને ન કરે, મોટી ગાંઠ નીકળી હોય એની એનો જ પહેલો રસ્તો ગોતવો પડે, મિત્રાની પાટાપિંડી કરતા કરતા મરી જાય. એટલે સૌથી પહેલા મોટો રોગ મટાડવો એ જ દાપણ ભરેલી વાત છે, એ જ વિવેક ભરેલી વાત છે. એટલે સૌથી મોટો રોગ છે એ મોહ નામનો રોગ છે. કેવો છે? મોહનો, મોહ નામનો રોગ છે. બાકી ક્રોધ માન માયા લોભની જે પ્રકૃતિઓ છે એ બધા દોષ છે, એ બધા એની નીચેના છે. સ્થૂળ પણ દેખાય છે ક્રોધ માન માયા લોભ, મોહ જલ્દી દેખાતો નથી, પણ સૌથી મોટો રોગ મોહ છે. અને મોહમાં પણ બે પ્રકાર છે, એક ચારિત્ર મોહ ને એક એમાં ભયંકર માં ભયંકર અનંત સંસાર ને રખડાવનાર હોય તો દર્શન મોહ છે. એટલે સૌથી પહેલા નાની નાનીનો માર્ગ જે છે એ દર્શનમાં મટાડવાનો છે, અજ્ઞાનીઓનો માર્ગ છે એ ચારિત્રમાં મટાડવામાં જાય છે. કે તું આ છોડતો, આ છોડતો, આ મટાડતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો, એ યથાર્થ પદ્ધતિ નથી. જીન નીતિ જીનેન્દ્રનો માર્ગ તો દર્શનમાં મટાડવાનો છે, અને એમણે પહેલે ચતુર્થ ગુણસ્થાને દર્શનમાં મટાડ્યો, પછી પાંચમા ગુણસ્થાનથી ચારિત્ર મોહ મટવાનો શરૂ થાય છે. એટલે ચૌદ ગુણસ્થાનમાં પણ ક્રમે કેવી રીતે મોહ મટાડવામાં આવે છે એ વાત જૈન દર્શનની પ્રસિદ્ધ છે. તેમ છતાં પણ એ વાત નહીં સમજવાથી અથવા દર્શન મોહ મટાડવાનો ઉપાય નહીં સમજવાથી ને નહીં જાણવાથી પછી ચારિત્ર મોહને મટાડવા માટે જુદી જુદી જગ્યાએ બાથોડિયા ભરે છે, પણ એથી કાંઈ સંસાર રોગ મટે નહીં. કામ તો કામની પદ્ધતિથી થાય. એટલે મોક્ષ પદ છે એ બતાવવા પાછળ સૌથી પહેલા દર્શન મોહ ઉપર ઘા કરવાની વાત છે. એની પાછળ હેતુ એ છે કે જે મોક્ષનો નિર્ધાર કરે એને પહેલો વહેલો દર્શન મોક્ષ યથાર્થ પ્રકારે નબળો પડવાની શરૂઆત થાય, અને એ જ મુમુક્ષુતાની સાચી શરૂઆત છે, વાસ્તવિક શરૂઆત છે, યથાર્થ શરૂઆત છે. બાકી બધી વાતો છે. એ રીતે મોક્ષ પદમાં થોડું આપણે વિસ્તારથી સ્વાધ્યાય લઈશું. સમયથી હશે.